એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની એમ કે ઊંડી ગલીઓમાં ઉતરવાના છીએ જેણે અમેરિકન ડિટેક્ટિવ સાહિત્યનો ચહેરો જ બદલી નાખ્યો. ડેશિલ હેમેટ કૃત ધ મોલ્ટીઝ ફાલ્કન.
હા, અને આ કોઈ શું કહેવાય, સામાન્ય રહસ્ય કથા નથી જ. આ તો એકદમ કઠોર, વાસ્તવિક અને થોડી સિનિકલ દુનિયાનું દર્પણ છે.
બિલકુલ. અને ડેશિલ હેમેટની વાત કરીએ તો એ ખાલી લેખક નહોતા, નહીં?
ના ના, જરાય નહીં. લેખક બનતા પહેલા પિંકર્ટન નેશનલ ડિટેક્ટિવ એજન્સીમાં એમના 8 વર્ષનો અનુભવ, એમને ગુનાખોરીની દુનિયાને એટલી નજીકથી જોઈ હતી, મતલબ કે એનું કાચું અપ્રિય સત્ય એમની કલમમાંથી સીધું ટપકે છે.
એટલે જ એમને પેલી રોમેન્ટિક ડિટેક્ટિવ વાર્તાઓને બાજુ પર મૂકી.
હા, અને હાર્ડબોઇલ્ડ શૈલીનો પાયો નાખ્યો.
અને એ હાર્ડબોઇલ્ડ શૈલી એટલે શું? મતલબ એ ખાલી સ્ટાઇલ નથી ને?
ના, એ એક વલણ છે. જાણે લાગણીઓ પર એકદમ કાબુ, સંવાદો તીક્ષ્ણ, ચાકુની ધાર જેવા.
અને વાતાવરણ એવું કે જેમાં ભલાઈ કે નૈતિકતા શોધવી પણ મુશ્કેલ.
બરાબર. હેમેટે આપણને એવા પાત્રો આપ્યા જે આદર્શવાદી બિલકુલ નથી, પણ પોતાના અંગત સિદ્ધાંતો પર ચાલે, ભલે ને એ સિદ્ધાંતો દુનિયાને વિચિત્ર લાગે.
અને ધ માલ્ટીઝ ફાલ્કન આ પ્રગટ થઈ 1929-30માં, એટલે કે ગ્રેટ ડિપ્રેશનની શરૂઆત, પ્રોહિબિશન યુગ.
બરાબર. એ સમય જ એવો હતો. જૂના મૂલ્યો તૂટી રહ્યા હતા, આર્થિક અસ્થિરતા હતી, શહેરોમાં એક શું કહેવાય અંધકારમય માહોલ હતો, અને હેમેટે આ જ માહોલને વાર્તાના કેન્દ્રમાં રાખ્યો.
તો આજે આપણો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી, આપણે એ સમજવું છે કે આ નવલકથા આજે પણ કેમ આટલી મહત્વની છે.
હા, એના પાત્રો, એમનું મનોવ્યાપાર, હેમેટની એ ધારદાર શૈલી,
અને એ મૂળભૂત પ્રશ્નો જે ઉઠાવે છે, લોભ, વફાદારી, સત્ય, ભ્રમ, આ બધા વિશે વાત કરીશું. તો ચાલો સેમ સ્પેડની પેલી ધુમ્મસભરી દુનિયામાં જઈએ.
શરૂઆત જ એકદમ નાટકીય છે. સેન ફ્રાન્સિસ્કોમાં સેમ સ્પેડ અને માઇલ્સ આર્ચરની જાસૂસી ઓફિસ. ત્યાં એક સ્ત્રી પ્રવેશે છે, દેખાવે સુંદર પણ આંખોમાં ભય અને કંઈક અપીલ જેવું.
અને પોતાનું નામ શું કહે છે? મિસ વન્ડરલી.
હા, મિસ વન્ડરલી. અને એની વાર્તા પણ એવી જ કરુણ લાગે. એવી
લાગે તો કરુણ, પણ પહેલેથી જ કંઈક ખૂંચે એવું લાગે, નહીં?
બિલકુલ. એ કહે છે કે એની બહેન એક ખતરનાક માણસ ફ્લોઇડ થર્સબી એની સાથે ભાગી ગઈ છે અને એને બચાવવી છે.
અને માઇલ્સ આર્ચર, એ તો તરત તૈયાર, કદાચ મિસ વન્ડરલીના રૂપ પર કે લાચારી પર વારી ગયો હશે.
હા, લાગે છે એવું જ. સ્પેડ થોડો અલિપ્ત રહે છે, શંકાશીલ.
અને આર્ચરનો આ ઉત્સાહ એના માટે ઘાતક નીવડે છે.
બહુ જ. તે જ રાત્રે થર્સબીનો પીછો કરતા માઇલ્સ આર્ચરની ગોળી મારીને હત્યા થઈ જાય છે.
અરે બાપરે.
અને એટલું ઓછું હોય એમ, થોડા જ કલાકોમાં પેલો ફ્લોઇડ થર્સબી એ પણ મૃત હાલતમાં મળે છે.
શું વાત છે! એટલે એક સામાન્ય લાગતો કેસ બે હત્યાઓ સાથે શરૂ થાય છે.
અહીંથી સેમ સ્પેડ માટે શું કહેવાય, ખરો ખેલ શરૂ થાય છે.
હા, કારણ કે એ ખાલી જાસૂસ નથી રહેતો,
એ પોતે જ શંકાના દાયરામાં આવી જાય છે.
પેલો પોલીસ લેફ્ટનન્ટ ડંડી.
હા, ડંડી. એ તો માને છે કે સ્પેડે જ આર્ચરને માર્યો હશે,
કારણ કે સ્પેડના આર્ચરની પત્ની ઈવા સાથે સંબંધ હતા.
બરાબર. એટલે અચાનક સ્પેડ ચારે બાજુથી ઘેરાયેલો, હત્યારાની શોધ, પોલીસ નિશંકા અને પેલી રહસ્યમય ક્લાયન્ટ જે સતત જૂઠું બોલે છે.
આવી સ્થિતિમાં સ્પેડની પ્રતિક્રિયા જ એને હાર્ડબોઇલ્ડ બનાવે છે. એ ભાંગી નથી પડતો,
જરાય નહીં. ગભરાતો નથી, એકદમ ઠંડા કલેજે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરે છે.
એને આર્ચર માટે કોઈ ખાસ લગાવ નહોતો, પણ એનો સિદ્ધાંત.
હા, એનો પેલો સિદ્ધાંત, જ્યારે કોઈ માણસનો પાર્ટનર માર્યો જાય ત્યારે તેણે તેના વિશે કંઈક કરવું જોઈએ. એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે તેના વિશે શું વિચારતા હતા.
એટલે આ એના માટે વ્યવસાયિક ફરજ છે, અંગત બદલો નહીં.
બરાબર. અને જેમ જેમ સ્પેડ તપાસ આગળ વધારે છે, તેમ તેમ આ કેસનું સાચું જટિલ સ્વરૂપ બહાર આવે છે.
હા, આ કોઈ સાદો કેસ નથી, આ તો એક મોટું ષડયંત્ર છે. અને નવા વિચિત્ર પાત્રો એન્ટ્રી લેશે, દરેક પોતાના છુપાયા એજન્ડા સાથે.
જેમ કે જોએલ કાયરો, એનું વર્ણન જ કેવું અનોખું છે. નાજુક સુગંધિત રૂમાલ વાપરતો, થોડો સ્ત્રીઓ જેવો દેખાવ.
એ સ્પેડની ઓફિસમાં આવે છે અને સીધી વાત કરે છે.
એકદમ સીધી. એક કાળા પક્ષીની મૂર્તિ શોધી આપો, $5,000 મળશે.
પણ એની વિનમ્રતા પાછળ પણ ધમકીનો સૂર છે, નહીં?
ચોક્કસ. આ પહેલો સંકેત છે કે મામલો પેલી બહેનને બચાવો કરતાં ઘણો વધારે ગંભીર છે.
અને પેલી મિસ વન્ડરલીનું શું?
હા, એ હવે પોતાનું સાચું નામ જણાવે છે, બ્રિજિટ ઓશોગ્નેસી.
એ સ્વીકારે છે કે જૂઠું બોલી હતી?
હા, પણ હજુય આથી વાત નથી કહેતી. એ સ્પેડ પાસે રક્ષણ માંગે છે. પોતાની જાતને લાચાર, ભયભીત બતાવે છે.
પણ એની આંખોમાં કંઈક એવું છે જે સ્પેડને અને આપણને પણ સતર્ક રાખે છે.
બરાબર. આ સ્ત્રી ભોગ બનેલી છે કે પછી પોતે જ શિકારી છે, એ સવાલ ઊભો જ રહે છે.
આ બ્રિજિટ ઓશોગ્નેસી એટલે પેલી ફેમ ફેટાલ કહેવાય ને, મોહિની.
ચોક્કસ. ઉત્તમ ઉદાહરણ. સુંદર, આકર્ષક, બુદ્ધિશાળી અને જરૂર પડીએ નિર્દયી પણ.
એ પોતાની નબળાઈ અને સુંદરતાનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે.
અને સત્ય જૂઠની એવી જાળ ગૂંથે છે કે સ્પેડ જેવો ચાલાક માણસ પણ ગોથા ખાઈ જાય.
તે પુરુષોની અપેક્ષાઓ અને નબળાઈઓને બરાબર સમજે છે.
હા, અને એનો ફાયદો ઉઠાવે છે. ખરેખરે હેમેટના સિનિકલ જગતનું કેન્દ્ર છે.
તો કાયરોની ઓફર, બ્રિજિટના જૂઠાણા, બે હત્યાઓ બધું એક જ દિશામાં ઇશારો કરે છે.
પેલી કાળા પક્ષીની મૂર્તિ, ધ માલ્ટીઝ ફેલ્કન.
આખરે આ છે શું? શા માટે આટલી કિંમતી છે કે લોકો એના માટે જાન લેવા દેવા તૈયાર છે?
અને આ સવાલનો જવાબ આપવા આવે છે વાર્તાનું સૌથી યાદગાર પાત્ર, કેસ્પર ગટમેન, ધ ફેટમેન.
હા, ગટમેન, વિરોધાભાસોનું મિશ્રણ જાણે.
બિલકુલ. અત્યંત વિનમ્ર લાગે, જ્ઞાની, ખુશમિજાજ, પણ આંખોમાં એક ઝનૂન અને ક્રૂરતા સાફ દેખાય.
અને એ છેલ્લા 17 વર્ષથી આ ફાલ્કનની પાછળ પડ્યો છે.
હા, એના માટે આ પૈસાનો સવાલ નથી ખાલી, આ એક વળગણ છે, ઓબ્સેશન.
ગટમેને જ સ્પેડને ફાલ્કનનો ઇતિહાસ કહે છે, નહીં?
હા, અને કેવો રોમાંચક ઇતિહાસ. આ કોઈ સામાન્ય વસ્તુ નથી.
16મી સદીની વાત. માલ્ટાના નાઇટ્સ ટેમ્પલર.
એમણે સ્પેનના સમ્રાટ ચાર્લ્સ 5માને ભેટ આપવા બનાવડાવ્યું હતું. સોનાનું, અમૂલ્ય રત્નોથી જડેલું બાજ, ફાલ્કન.
પણ સમ્રાટ સુધી પહોંચ્યું જ નહીં.
ના, રસ્તામાં જ ચાંચિયાઓએ લૂંટી લીધું.
અને ત્યારથી શરૂ થઈ એની લોહિયાળ સફર.
સદીઓ સુધી એક હાથમાંથી બીજા હાથમાં ફરતું રહ્યું. ખોવાયું, મળ્યું, એની પાછળ લોહી રેડાયું, દગો થયો.
ગટમેન માને છે કે હવે એ ફરી હાથમેતમાં છે.
અને તેને મેળવીને જ જમશે. આખી વાર્તા ફાલ્કનને એક રહસ્યમય, ઘાતક આભા આપે છે. એ ખાલી વસ્તુ નથી રહેતી,
એ માનવીય લોભ અને જુનૂનનું પ્રતીક બની જાય છે.
ગટમેનની સાથે પેલો એનો સાથી વિલ્મર કુક, યુવાન, ગુસ્સાવાળો.
હા, બંદૂકધારી ગુંડો.
એ ખતરનાક છે કારણ કે યુવાન છે અને ગટમેન સામે પોતાની જાતને સાબિત કરવા માંગે છે.
અને સ્પેડ સતત એની મજાક ઉડાવે છે, એને ઉશ્કેરે છે.
હા, પરિસ્થિતિનો લાભ લેવા, જે વિલ્મરના મનમાં સ્પેડ માટે ઊંડો દ્વેષ ભરી દે છે. હવે જુઓ, સ્પેડ આ બધાની વચ્ચે કઈ રીતે ફસાયેલો છે અને છતાં પોતાની રમત રમી રહ્યો છે.
એક તરફ બ્રિજિટ, જેનું આકર્ષણ છે પણ જૂઠ પકડાઈ ગયું છે.
બીજી તરફ ગટમેન અને કાયરો, શક્તિશાળી, નિર્દયી.
ત્રીજી તરફ પોલીસ, જે એને જ શંકાસ્પદ માને છે.
સ્પેડ કોઈ પર ભરોસો નથી કરતો, દરેકનો ઉપયોગ કરે છે, માહિતી મેળવે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે.
એની ચાલાકી અને ઠંડક ખરેખર અસાધારણ છે.
આ જ તો સેમ સ્પેડ છે, પરંપરાગત હીરો નહીં. હેમેટ એને સોનેરી વાળવાળો શેતાન જેવો દેખાવ આપે છે.
સિનિકલ, દુનિયાને, લોકોને શંકાની નજરે જુએ. એની નૈતિકતા કાળી ધોળી નથી, ગ્રે છે.
લાગણીઓને બાજુ પર રાખે અને પોતાના બનાવેલા કડક વ્યવસાયિક સિદ્ધાંતો પર ચાલે.
આ સિદ્ધાંતો એને ટકાવી રાખે છે પણ એકલો પાડી દે છે.
હા, પેલો સિદ્ધાંત કે પાર્ટનર મરાય તો હત્યારાને શોભવો જ પડે, ભલે ગમતો ન હોય, એ એની વ્યવસાયિક નિષ્ઠા છે.
અને પેલું ફ્લીટક્રાફ્ટ દૃષ્ટાંત જે બ્રિજિટને કહે છે.
હા, એ એના જીવન દર્શનની ચાવી છે, પેલો માણસ જેના પર દિવાલ પડતા બચે છે.
જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ થાય છે, બધું છોડીને ભાગી જાય છે.
પણ પછી બીજે જઈને બરાબર એવું જ સામાન્ય જીવન ફરી શરૂ કરે છે.
સ્પીડ માને છે કે લોકો બદલાતા નથી અને જીવન મોટે ભાગે આકસ્મિક ઘટનાઓ અને નસીબ પર ચાલે છે.
આ દૃષ્ટિકોણ એને ભાવનાત્મક રીતે અલિપ્ત રહેવામાં મદદ કરે છે.
જો કે એના જીવનમાં એક નરમ ખૂણો છે એની સેક્રેટરી એફી પેરિન.
હા, એફી જાણે સામાન્ય દુનિયાની નૈતિકતા અને વિશ્વાસનું પ્રતીક, એ સ્પેડ પર આંધળો વિશ્વાસ મૂકે છે.
સ્પેડ માટે એફી કદાચ એકમાત્ર વ્યક્તિ છે જેની સાથે એ થોડો નિખાલસ થઈ શકે, જે એના કઠોર દેખાવ પાછળના માણસને થોડો સમજે છે.
હવે વાર્તા ઝડપથી ક્લાઇમેક્સ તરફ જાય છે. ઘટનાઓ બહુ ઝડપથી બને છે.
પેલો લાપાલોમાં જહાજનો કેપ્ટન જેકોબી,
હા, ગોળીઓથી વિંધાયેલી હાલતમાં સ્પેડની ઓફિસમાં ધસી આવે છે
અને મરતા પહેલા અખબારમાં વીંટાળેલું એક ભારે બંડલ સ્પેડના પડ પાસે ફેંકે છે
અને એ બંડલમાં ધ માલ્ટીઝ ફાલ્કન.
આખરે સદીઓની શોધ, આટલા જીવ ગયા જેની પાછળ એ રહસ્યમય પક્ષી, હવે સેમ સ્પેડના હાથમાં.
પણ આ કોઈ જીત નથી, આ તો તોફાનનું કેન્દ્ર છે, ખતરો ચરમસીમાએ છે.
હવે અંતિમ મુકાબલો સ્પીડના એપાર્ટમેન્ટમાં.
બધા મુખ્ય ખેલાડીઓ ભેગા થાય છે, બ્રિજેડ, ગટમેન, કાયરો, વિલ્મર
અને પેલું કાળું ભારે ફાલ્કન ટેબલ પર પડ્યું છે.
વાતાવરણમાં એવી તંગદિલી છે કે છરીથી કાપી શકાય. દરેકની નજર ફાલ્કન પર અને એકબીજા પર.
અહીં સ્પેડ એની માસ્ટર ચાલ ચાલે છે. એને ખબર છે કે કેપ્ટન જેકોબીની હત્યા થઈ છે, પોલીસ ગમે ત્યારે આવી શકે છે.
જો બચવું હોય તો પોલીસને આપવા માટે એક ફોલ ગાય, બલીનો બકરો જોઈએ.
એટલે એક ગટમેન કાયરો અને બ્રિજેટને સમજાવે છે
કે જો તેઓ વિલ્મરને જેકોબી અને થર્સબીના હત્યારા તરીકે પોલીસને સોંપી દે
તો બાકીના બધા સાફ બચી શકે છે.
આ ક્ષણ ખરેખર હેમેટની દુનિયાની નૈતિક અધોગતિ બતાવે છે. ગટમેન, જે વિલ્મરને પોતાનો દીકરો કહેતો હતો,
ફાલ્કનની લાલચમાં અને પોતાની ચામડી બચાવવા ક્ષણિક ખચકાટ પછી વિલ્મરનો ભોગ આપવા તૈયાર થઈ જાય છે.
વિશ્વાસઘાત અને સ્વાર્થ જાણે અહીં કેટલા સામાન્ય છે.
પોલીસ વિલ્મરને લઈ જાય છે. ગટમેન સ્પેડને $10,000 આપે છે
અને આતુરતાથી ફાલ્કન મેળવે છે. વર્ષોની શોધનો અંત લાગે છે.
તે અને કાયરો ઉત્સાહમાં આવીને છરીથી ફાલ્કન પરનું કાળું એનેમલ ખોતરવાનું શરૂ કરે છે.
નીચે છુપાયેલા રત્નો અને સોનાની ઝલક જુઓ. પણ
નીચેથી શું નીકળે છે?
ચમકતા રત્નોને બદલે ભૂખરું નિસ્તેજ સીસું, લેડ.
ફાલ્કન નકલી છે.
આખી શોધ, 17 વર્ષનું જનૂન, હત્યાઓ, દગો, બધું જ એક નકલી કિંમત વગરની સીસાની મૂર્તિ માટે.
અરે રે, આ ક્ષણ જેટલી નાટકીય છે એટલી જ વ્યંગાત્મક અને હાસ્યાસ્પદ પણ.
જાણે નસીબ પોતે જ આ બધા લોભી લોકોની મજાક ઉડાવી રહ્યું હોય.
ગટમણની પ્રતિક્રિયા શું હોય છે?
અદ્ભુત, એ ભાંગી નથી પડતો. એક ક્ષણની ઘેરી નિરાશા પછી એ પોતાની જાતને સંભાળી લે છે.
એ સ્વીકારી લે છે કે આ નકલી છે.
પણ શોધ પૂરી નથી થઈ. એ માને છે કે સાચું ફાલ્કન હજુ ક્યાંક છે, કદાચ ઇસ્તાંબુલમાં.
અને તરત જ નવી યોજના બનાવીને કાયરો સાથે નીકળી જાય છે. એનું જુનૂન અદમ્ય છે.
હવે સ્પેડના એપાર્ટમેન્ટમાં ફક્ત 2 જ જણ બચ્યા છે, સેમ સ્પેડ અને બ્રિજિડ ઓશોગ્નેસી.
ફાલ્કનનો કેસ તો પૂરો થયો, પણ સ્પેડ માટે એક છેલ્લો હિસાબ બાકી છે.
માઇલ્સ આર્ચરનો હત્યારો કોણ?
અને અહીં સ્પેડની ઠંડી તાર્કિક બુદ્ધિ કામ કરે છે.
તે બ્રિજિડ સામે બેસે છે, એક પછી એક કડીઓ જોડે છે, એના દરેક જૂઠનો પર્દાફાશ કરે છે
અને સાબિત કરે છે કે માઇલ્સ આર્ચરને ગોળી મારનાર બીજું કોઈ નહીં
પણ બ્રિજિડ પોતે જ હતી. તેણે થર્સબીનો ઉપયોગ કર્યો અને પછી તેને પણ મરાવી નાખ્યો.
બ્રિજિડ છેવટે ભાંગી પડે છે, ગુનો કબૂલી લે છે,
પણ પછી એ પોતાનું છેલ્લું હથિયાર વાપરે છે, પ્રેમ અને સહાનુભૂતિ.
તે સ્પેડ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે, દયાની ભીખ માંગે છે, તેને બચાવી લેવા વિનવે છે.
એ આશા રાખે છે કે તેમની વચ્ચે જે ક્ષણિક આકર્ષણ હતું એ સ્પેડ મેં પીગળાવી દેશે.
પણ સ્પેડ નથી પીગળતો. અહીં એના અંગત સિદ્ધાંત અને લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે
અને તેનો સિદ્ધાંત જીતે છે.
તે બ્રિજિડને સ્પષ્ટ કહે છે, હું તારા માટે મૂર્ખ નહીં બનું. આઈ વોન્ટ પ્લે ધ સેપ ફોર યુ.
તે સમજાવે છે કે કદાચ તે તેને ચાહે છે, કદાચ નહીં, પણ એનાથી ફરક નથી પડતો.
નિયમ એ છે કે જ્યારે તમારો પાર્ટનર માર્યો જાય ત્યારે તમારે હત્યારાને સજા અપાવવી પડે.
અને તે પોલીસને ફોન કરે છે.
અંતિમ દ્રશ્ય ખૂબ જ શક્તિશાળી અને ઉદાસીન.
પોલીસ આવે છે, રડતી વિલાપ કરતી બ્રિજિડને લઈ જાય છે.
એફી પેરિન, જેણે સ્પેડ પર વિશ્વાસ મૂક્યો હતો, તે નિરાશાથી, કદાચ થોડી ઘૃણાથી સ્પેડ તરફ જુએ છે
અને સ્પેડ તે અપાર્ટમેન્ટમાં એકલો રહી જાય છે, પેલી નકામી સીસાની ફાલ્કન મૂર્તિ પાસે.
જ્યારે પોલીસ ઓફિસર પૂછે છે કે આ ભારે વસ્તુ શું છે, ત્યારે સ્પેડ તેને ઉઠાવીને શું કહે છે?
જેનાથી સપના બને છે એ ચીજ. ધ સ્ટફ દેટ ડ્રીમ્સ આર મેડ ઓફ.
શેક્સપિયરના ધ ટેમ્પેસ્ટમાંથી લીધેલું વાક્ય. પણ અહીં એનો અર્થ એકદમ અલગ સિનિકલ છે.
આ અંત ખરેખર હચમચાવી નાખે એવો છે. સ્પેડ જીત્યો, સિદ્ધાંત જાળવ્યો.
પણ એની જીત એકલતા અને નૈતિક કિંમત સાથે આવે છે. શું આને જીત કહેવાય એ પ્રશ્ન રહી જાય છે.
તો ચાલો મુખ્ય વિષયો અને શૈલી પર ટૂંકમાં નજર કરીએ. સૌથી સ્પષ્ટ તો લોભ છે.
હા, પેલું ફાલ્કન ભલે નકલી હોય પણ એને મેળવવાની લાલસા વાસ્તવિક છે અને ભ્રષ્ટ કરનારી.
એ લોકોને હિંસા, વિશ્વાસાઘાત તરફ દોરી જાય છે. એ મેકગિફિન છે, વાર્તાને ચલાવતું સાધન,
જેનું પોતાનું મૂલ્ય ગૌણ છે પણ એના કારણે પાત્રોનું અસલી રૂપ બહાર આવે છે.
બીજો મુદ્દો છે નૈતિક અસ્પષ્ટતા. અહીં કોઈ શુદ્ધ હીરો કે વિલન નથી.
સ્પેડ પણ સંપૂર્ણ સારો માણસ નથી. જૂઠું બોલે છે, કાયદો હાથમાં લે છે.
હેમેટ જાણે કહેવા માંગે છે કે આધુનિક શહેરી દુનિયામાં પરંપરાગત નૈતિકતાનું સ્થાન નથી. બધા પોતાના સ્વાર્થ અને નિયમો પ્રમાણે જીવે છે.
છેતરપિંડી વિરુદ્ધ સત્યનો સંઘર્ષ પણ સતત ચાલે છે. બ્રિજિડ છેતરપિંડીનું સ્વરૂપ છે.
સ્પેડ સત્ય શોધે છે પણ એ પણ સત્યનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે.
અને અંતે પેલો હાર્ડ બોઇલ્ડ સિદ્ધાંત વિરુદ્ધ લાગણીઓનો સંઘર્ષ, જેમાં સિદ્ધાંત જીતે છે પણ ભારે કિંમત ચૂકવવી પડે છે.
હા, અને માનવીય સંબંધોની નિષ્ફળતા એકલતાની પણ વાત છે.
અને હેમેટની શૈલી એ ખરેખર અનોખી છે, એકદમ વસ્તુલક્ષી. જાણે કેમેરા ફક્ત ઘટનાઓ અને સંવાદો રેકોર્ડ કરતો હોય.
લેખક આપણને પાત્રોના મનમાં શું ચાલે છે તે સીધું નથી કહેતા. આપણે એમના કાર્યો, સંવાદો, ચૂપકીદી પરથી અર્થ તારવવાનો.
ગદ્ય પણ ટૂંકું, સચોટ, કઠોર, બિનજરૂરી વર્ણનો નહીં, ભાવનાત્મક ઉભરા નહીં.
ક્રિયા અને સંવાદ પર ભાર, અને સંવાદો પોતે જ બહુસ્તરીય, કહેવાયેલા શબ્દો કરતાં ન કહેવાયેલા વધુ મહત્ત્વના.
આ શૈલી વાચકને સીધો પેલી કઠોર, ધુમ્મસભરી સાન ફ્રાન્સિસ્કોના વાતાવરણમાં લઈ જાય છે
અને એક પ્રકારની અસ્વસ્થતાનો અનુભવ કરાવે છે.
આ નવલકથાની અસર પણ એવી જ છે, થોડી અસ્વસ્થ કરનારી.
સરળ ઉકેલ નથી, સુખદ અંત નથી.
સ્પેડનો વિજય પણ અધૂરો, કડવો લાગે છે.
તે આપણને માનવ સ્વભાવના અંધકારમય પાસા અને આધુનિક જીવનની નૈતિક મૂંઝવણો વિશે વિચારતા કરી મૂકે છે.
પણ એની સ્થાયી અસર એ છે કે એણે ડિટેક્ટિવ સાહિત્યને નવી દિશા આપી. સેમ સ્પેડ એક આઇકોનિક પાત્ર બની ગયું.
હા, અસ્તિત્વવાદી નાયકનું પ્રારંભિક સ્વરૂપ. અને આ નવલકથા અને પેલી જ્હોન હસ્ટનની 1941ની ક્લાસિક ફિલ્મ, એણે ફિલ્મ નોયર શૈલી પર પણ ઊંડો પ્રભાવ પાડ્યો.
એટલે આ ખાલી મનોરંજન નથી, એના સમય અને સમાજ પર એક ગંભીર ટિપ્પણી પણ છે.
અંતે આપણે એવું વિચારી શકીએ કે આ વાર્તા કદાચ એ શીખવે છે કે ભ્રષ્ટ દુનિયામાં પોતાના સિદ્ધાંતોને વળગી રહેવું શક્ય છે.
પણ એની કિંમત ચૂક્યા વગર નહીં, અને એ કિંમત ઘણીવાર એકલતા અને માનવીય સંબંધોનો ભોગ હોય છે.
અને કદાચ એની સૌથી મોટી શક્તિ એ છે કે તે આપણને મૂલ્યની વિભાવના પર જ સવાલ કરવા પ્રેરે છે.
જે વસ્તુ પાછળ દુનિયા પાગલ છે, લોહી વેવડાવે છે, તે અંતે નકામી ધાતુનો ટુકડો નીકળે છે.
તો પછી સાચું મૂલ્ય શેમાં છે? શું એ ઈચ્છામાં છે, ભલે તે ભ્રમ પર આધારિત હોય? આ પ્રશ્નો હેમેટ આપણને પૂછે છે, ખરું ને?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.